તારીખ 19/1/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 289 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 223
સંસ્કારનું કારણ થાય છે એવી એક વાત કરી છે. ચૈતન્યની ઊંડી ભાવના અન્ય ભાવમાનમાં પણ ચૈતન્યની સાથે જ આવે છે. બહારના સંયોગો દેહ પર્યંતના આ ભૂપૃતા સાથે સંયોગમાં હોય છે. બીજા રાગાદી પરિણામ પણ છૂટી જાય છે, પણ જો ચૈતન્યની ઊંડી ભાવના હોય, ચૈતન્યનું નિજ સ્વરૂપ, નિજ પરમ સ્વરૂપનું સામાન્ય ભાવના નહીં પણ અસામાન્ય અસાધારણ ભાવના, અન્ય ભાવમાં પણ આત્માની સાથે જ આવે છે એનું કારણ એનો રસ છે. ભાવનામાં રહેલો જે રસ છે એ રસ લંબાઈ જાય છે. કેટલાકને તો સંસ્કારનું કારણ થઈ જાય છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ એ તો સાધારણ વસ્તુ છે. સામાન્ય પ્રાથમિક અવસ્થામાં એકનું આત્મબળ ઉત્પન્ન થતું નથી, પણ ભાવના તો કોઈ પણ તબક્કે શરૂ થઈ જાય છે. અને જો એ ભાવનાથી સંસ્કાર પડ્યા તો એ સમ્યક દર્શનનું કારણ થઈ જાય છે. સમ્યક દર્શન થાય અને ભાવનાથી જો સંસ્કાર આવી જાય તો પણ અલ્પકાળમાં એને સમ્યક દર્શન પામવાનું બની જાય છે. પરિણામ ભલે ક્ષણિક છે તો પણ ક્ષણિક પરિણામમાં આવી પણ એક પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. આમ તો પ્રત્યેક પરિણામ તદ્દન સ્વતંત્ર છે. એક પરિણામથી બીજા પરિણામનું ભિન્નપણું હોવાને લીધે પ્રત્યેક પરિણામ સ્વતંત્ર પરિણમે છે, સ્વાધીન પરિણમે છે. કોઈ પરિણામને આધીન એટલે પૂર્વ પરિણામને આધીન ઉત્તર પરિણામ પછીનું પરિણામ થાય એવું પરાધીન પણ નથી. પરસ્પર પરિણામોને વિશે પણ એવું પરિણામ પરાધીન પણ નથી. તો પણ કેટલાક પર્યાયોને ત્યાર પછીથી ઉત્પન્ન થતી પર્યાયો સાથે નિમિત્તની નિમિત્તિક્ષ છે, એટલે એને વ્યવહારે કારણ કહેવામાં આવે છે. આવી ચૈતન્યની ઊંડી ભાવના ત્યાર પછીના ભાવમાં પણ સાથે રહેતા, સાથે આવતા, બીજા પૂર્વકર્મનો ઉદય અનેક પ્રકારે ચિત્ર વિચિત્ર હોવા છતાં એને પોતાના હિતનો ભાવ સહજે ઉત્પન્ન થાય છે. શું કામ કરે છે સાથે આવેલી ભાવના? કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, આત્મહિત કરવું છે. એ વાત ભલે પૂર્વભવમાં પૂર્વભવની સ્મૃતિ ન હોય તો પણ કુદરતી રીતે ઉત્પન્ન થઈ આવે છે. એવું જ્યારે કોઈ જીવના પણ જીવનમાં બને છે ત્યારે એવું અનુમાન કરવામાં આવે છે કે પૂર્વભવમાં આણે પોતાના સ્વરૂપની ભાવનામાં આવેલો જીવ લાગે છે. એથી કરીને કોઈ બીજા કોઈ એવા કારણ નહીં મળવા છતાં પણ સ્વયં જ એને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થઈ. કોઈ વાર કોઈ એવા જીવ કોઈ એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હોય છે કે જ્યાં સ્વરૂપ પ્રાપ્તિના બાહ્ય કારણો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુ સત્સમાગમ એવું કાંઈ ન હોય એવી જગ્યાએ પૂર્વકર્મને લઈને જન્મ થયો ક્યાંય ને ક્યાંય જઈને પડે તો પણ, જેમ કે અનાર્ય દેશોમાંથી કોઈ આવે છે કે નહીં, અનાર્ય કહેવાતા અથવા એમની મતમાં હોય એમાંથી આવે છે, એનું શું કારણ છે? બારમાં તો એને અનુકૂળ નિમિત્તો નથી. આ ચૈતન્યની ભાવનાને અનુકૂળ નિમિત્તો નથી હોતા, પણ એનું આવું થાય છે એમ પણ લાગે છે બાહ્ય દ્રષ્ટિએ કે આકસ્મિક આવું થયું છે, પણ ખરેખર એવું નથી હોતું. એની જે ભાવના છે એ સાથે આવેલી છે, એ ભાવના ફરીને પાછી અહીંયા ચાલુ થઈ એને લઈને એને સતની શોધ ચાલે છે. અને એ સત્યને શોધતા શોધતા અનુકૂળ પરિસ્થિતિમાં આવી જાય તો આવી જાય, ન આવી જાય તો એની ભાવના એથી તે બંધ પડતી નથી, ઉલટાને વધારે સતત થાય છે. પરિણામના રસનો પ્રભાવ કેટલો છે અને એમાં પણ આત્મરસનો પ્રભાવ કેટલો છે એનું અહીંયા સ્પષ્ટ ચિત્રણ છે. વિપરીત થાય છે, એ રસ લંબાય છે એવું પણ બને છે કે જે રસ હોય એ રસ લંબાય છે, પણ સર્વ રસોમાં આત્મરસનું બળવાનું છે. તમામ વિભાવ રસ કરતા જો સ્વભાવની ભાવના ભાવી હોય તો એનું બળવાન પણ વિશેષ છે, એની શક્તિ વિશેષ છે. રસ છે, બીજી ભાષામાં એને પરિણામ શક્તિ કહેવાય છે. પરિણામ શક્તિ છે, કષાય રસને કષાય શક્તિ કહેવામાં આવે છે. કષાય પરિણામમાં પરિણામમાં જે કષાય રસ છે એને કષાયની શક્તિ કહે છે. એટલે જ મિથ્યાત્મની અંદર વિભાવ શક્તિ વિશેષ ગણવામાં આવે છે, કેમ કે રસ ઘણો છે ત્યાં. એ તમામ રસ કરતા આ રસનું બળવાન પણ છે. દર્શન ઉપર પણ સૌથી વધુ પ્રહાર કરવામાં કોઈ સફળ પરિણામ હોય તો એ ચૈતન્યની ઊંડી ભાવના છે, એટલે એના ઉપર વિશેષ વજન લીધું છે, વધારે વજન આપવાનું કારણ એ છે. શાસ્ત્રવાંચનના ભાવોમાં પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન થવાની દહેશત છે, અને તેથી કરીને લુખાશ, શુષ્કતા કે અહંપણા વગેરેના કોઈ પણ પ્રકારના અવગુણ ઉત્પન્ન થવાનો પણ અવકાશ છે. એક ચૈતન્યની ભાવનામાં વિપર્યાસ થવાનો અવકાશ નથી. બીજા કોઈ પ્રકારના ક્રિયા અને પરિણામમાં વિપરીતતા થવાનો અવકાશ છે જ્યારે અહીંયા એ નથી. એ પણ ભાવનાની વિશિષ્ટતા છે. ચૈતન્યનું લક્ષ્ય છે અને ચૈતન્યનો રસ પોસાય છે. મોટી વાત એ છે, અનાદિના વિભાવ રસને લઈને જે પરિણતિ થઈ ગઈ છે, એ પરિણતિમાં રહેલા મેલને, જામેલા મેલને ઉખાડવામાં જ્યારે બીજી કોઈ શક્તિ નથી આત્માની પ્રગટ થઈ, ત્યારે આ ભાવના કામ કરે છે. પહેલું વહેલું સાફ સુથરાનું કામ ભાવના કરે છે. ચૈતન્ય એટલે સ્વભાવ, સ્વભાવ અને સ્વભાવ પ્રાપ્તિ બે વાત એની સાથે અભેદ છે. મારો આવો સ્વભાવ છે એનો મહિમા, એની ભાવના, એ જ મને હોય એવી ભાવના, એમાં પ્રાપ્તિ આવી ગઈ. આત્મા તો શાશ્વત પદાર્થ છે ને, આત્મા તો શાશ્વત પદાર્થ છે. જીવ ભવ ભવાંતરમાં પરિભ્રમણ કરે છે તો પણ પદાર્થની શાશ્વતતા તો એમને એમ જ રહે છે. પરિણામો બદલાય છે, સંયોગો બદલાય છે, શરીરો બદલાય છે, પણ આત્મા તેનો તે શાશ્વત રહે છે. એવા શાશ્વત પદાર્થની ભાવના ભાવી હોય તો એ પણ એની શાશ્વત ભાવને અનુકૂળ એવો ભાવ ઉત્પન્ન થયેલો છે. એ ભાવ સ્વરૂપ શક્તિને જાગ્રત કરે છે, આગળ જતા એ સ્વરૂપ શક્તિને જાગ્રત કરે છે. એમ કહીને અહીંયા ચૈતન્યની ઊંડી ભાવનામાં આવવાની પ્રેરણા છે ખરેખર. એટલે બીજું પડકું દે છે કે ઉપલક વિચારોમાં નહીં, વિચાર ન કરતો હોય, એકલા સંયોગના વિચારોની દોડ ચાલતી હોય એને તો એમ કહે કે કર વિચાર તો, પણ જે ઉપલક ઉપલક વિચારો ચાલે છે, ઘણા કાળ સુધી ચાલતા ઉપલક વિચારોનું જ્યારે કાંઈ પરિણામ દેખાતું નથી, ત્યારે એ વિચાર કરનારને પણ એક વિચાર આવવો ઘટે છે કે આટલા વખત થયા આત્માનો વિચાર કરીએ છીએ, જ્યાં તત્વનું પ્રતિપાદન છે એવા સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ, છતાં કેમ એનું પરિણામ નથી. કે ઉપલક વિચારોમાં એ સમય વ્યતીત થયો છે એને કારણે, ઉપલક વિચારોને કારણે એનું કોઈ ફળ દેખાતું નથી. ઉપલક વિચારોની સ્થિતિ એમ પણ સિદ્ધ કરે છે, સૂચિત કરે છે કે અંદરમાં રસ બીજો પડ્યો છે. પરિણામમાં રસ, રાગનો રસ અને સંયોગના રસનો પ્રવાહ ચાલે છે, તેથી નિમિત્તો સાચા હોવા છતાં ને એના વિચારો ચાલતા હોવા છતાં એ ઉપલકપણે ચાલે છે. ઉપલક વિચારો કેમ ચાલે છે? રસ બીજો પીળ્યો છે, એટલે ઉખલક વિચારો ચાલે છે. એ ઉપલક વિચારોમાં ચાલવાથી તે ભાવ પૂરતા એ ઉપલક વિચારો સાથે રહેશે, અન્ય ભાવમાં પછી સાથે નહીં રહે એમ કેમ છે. ચૈતન્યની ઊંડી ભાવના સાથે રહેશે, જ્યારે ઉપલક વિચારો તત્વના કર્યા છે એ સાથે નહીં રહે એમ સરખામણી કરે છે. જે જીવો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા છે, આવી ચૂક્યા છે, એને આ એક પ્રકાશ પાડ્યો છે આ વિષયમાં કે તત્વજ્ઞાનના વિચારો ઉપલક ચાલે છે, પરલક્ષી ચાલે છે, શુષ્કતાએ ચાલે છે, કે કાંઈક ભાવનાથી હૃદય ભીંજાયેલું છે ને ચાલે છે. આ એક અંતર અવલોકનનો વિષય થઈ પડે છે. જો એ રીતે એને વિચારવામાં ન આવે તો એ ઉપલક વિચારો નિષ્ફળ જાય છે. સત્સમાગમ થયો હોય પણ નિષ્ફળ જાય છે. સત્પુરુષનો યોગ થયો હોય તો પણ એ અફળ જાય છે. રસ બીજે કામ કરે છે. ચાલની અંદર શું છે કે અંતર પરિણતિનો રસ છે એ બીજો છે, અને ઉપલક વિચારો આત્માનો છે. એથી કાંઈ એ વિચારોથી કોઈ સંસ્કાર પડતા નથી, એ વિચારોનું કોઈ સત્વ એવું નથી કે જે ટકે અને બીજા ભાવમાં સાથે આવે. યોગ્યતાનો વિષય પણ ગહન છે. રસ છે એ તો પરિણામની શક્તિ છે, પરિણામમાં શક્તિ છે. અવળી કે સવળી, જેવો રસ વિભાવ રસ હોય તો એ વિભાવ શક્તિ રૂપે છે, અને સ્વભાવ રસ હોય તો એ સ્વભાવ શક્તિ રૂપે છે, વ્યક્ત થયેલી શક્તિ છે. શું માર્ગદર્શન જેવો અહીંયા પ્રકાર છે કે ઉપલક વિચારોમાં નહીં પણ અંદરમાં ઘોલન કરીને તત્વ વિચાર પૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે તે સાથે આવશે. અહીંયા સંસ્કારની વાત તો લઈ લીધી છે. સંસ્કારનો વિષય પણ એટલો સૂક્ષ્મ છે કે અનેક જીવોને તો સંસ્કાર પ્રાપ્ત થયા હોય છે એની પોતાને પણ ખબર પડતી નથી. એટલો બધો એ સૂક્ષ્મ યોગ્યતાનો વિષય છે. યોગ્યતાનો વિષય જ એટલો ગહન છે. જે સમ્યક સન્મુખ થાય છે ને સંસ્કાર પડે છે એને તો સંસ્કાર ઉપર દ્રષ્ટિ નથી, સંસ્કાર ઉપર વજન નથી, એનું લક્ષ નથી, છતાં એને તો નિયમબદ્ધ સંસ્કાર પડી જાય છે. અને એ તો અલ્પકાળમાં વિકલ્પને રમીને નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે. પણ એ પહેલાં પણ કોઈને સંસ્કારનું કારણ થાય છે એ ભાવનાના કાળમાં થાય. જો આત્મ સ્વરૂપની ઊંડી ભાવના ચાલતી રહેતી હોય અને પોતાના સ્વરૂપનું જ ભોલન ચાલતું હોય તો એને એ તત્વના વિચારમાં કોઈ એવા ઊંડા સંસ્કાર પડી જાય છે કે બીજા ભાવમાં પણ એને સ્વરૂપની જાગૃતિ આવે છે અને ક્રમે કરીને એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એમ કહીને એ વાત સ્પષ્ટ કરી કે તત્વ વિચાર એ ઉપર ઉપરથી સ્થૂળ ઉપયોગ એ ઉપર ઉપરથી કરવાનો વિષય નથી. એક શાસ્ત્ર સ્વાધ્યાયનો પણ એ પ્રાથમિક નિયમ છે કે સ્થૂળ ઉપયોગે શાસ્ત્ર અધ્યયન કરવા યોગ્ય નથી. જ્યારે જ્યારે સત્શાસ્ત્ર વાંચનનો પ્રસંગ ઉદયમાન હોય ત્યારે જરા સૂક્ષ્મ ઉપયોગથી જે વિષય પ્રસ્તુત હોય સામે એમાં ઉતરવાનો પ્રયત્ન ચાલવો જોઈએ. ઉપલબ્ધપણે કે સ્થૂળ ઉપયોગથી કરેલો તત્વ વિચાર કે શાસ્ત્ર વાંચન એ કર્યું ન કર્યું બધું સરખું છે, કોઈ ખાસ ફેર એમાં પડતો એમ છે. અહીંયા સ્પષ્ટીકરણ થયું છે કે અંદરમાં ઘોલન કરીને એ ક્યારે બને એટલી મહત્તા આવી હોય, એટલું મૂલ્યાંકન થયું હોય અને પોતાનું પરમ પ્રયોજન ભાષ્યમાન થયું હોય, તો કે મારા ખાસ પ્રયોજનનો પરમ પ્રયોજનનો આ વિષય છે અને તેથી મારી જેટલી શક્તિ વ્યક્ત છે એ પૂરી શક્તિથી પૂરા પુરુષાર્થથી સર્વ ઉદ્યમથી મારે સ્વતત્વમાં ચૈતન્ય સ્વભાવમાં ઊંડા ઉતરવું છે, એ જાતનો પ્રકાર એના પરિણામમાં ઉત્પન્ન હોય છે. ત્યારે એને કદાચિત સંસ્કાર પડી જાય છે, જે કોઈ જીવને આત્મતત્વના સંસ્કાર પડે છે તેને તે સંસ્કાર કામ કરી જાય છે. એ સંસ્કાર પડવાની ભૂમિકાનું એક લક્ષણ એ પણ છે કે એવી કોઈ યોગ્યતામાં સ્વભાવની તીવ્ર રુચિ ઉત્પન્ન થાય છે જેને પોતાને એ વિષયની સ્પષ્ટતા ન હોય તો પણ એને અવ્યક્ત રુચિ કહે છે. પ્રવચનમાં એને અવ્યક્ત રુચિ, અવ્યક્ત એટલે પોતાને ખ્યાલ નથી એ વિષયમાં સ્પષ્ટતા નથી, પણ જ્યાં જ્યાં જ્યારે જ્યારે એને સ્વભાવનો વિષય એના જ્ઞાનમાં સામે આવે છે, વિચારમાં સામે આવે છે, ત્યારે એકદમ એને એ વિષય અંદરથી રૂચે છે. ઉનાળમાંથી એને એ વાત રૂચે છે, એ ભાવો રૂચે છે, એ વિષય રૂચે છે, ત્યારે એને પ્રેમથી એ સાંભળ્યું એમ કહેવામાં આવે છે. પ્રીતિ ચિતે નહીં શ્રુતા, એવો જે શબ્દ નીચે પડ્યો છે પદ્મનંદી આચાર્યના શ્લોકનો, પ્રીતિ ચિતે નહીં શ્રુતા, પ્રસન્ન પ્રીત પ્રીતિવાળા ચિત્તથી, પ્રસન્ન ચિત્તથી જેણે સાંભળ્યું છે. કોને સાંભળ્યું છે? પોતાના આત્મતત્વને સાંભળ્યું છે. એવા કોઈ કાળમાં સંસ્કાર ઉત્પન્ન થઈ આવે છે, એ પણ એક સ્વભાવના રસનું એક સ્ટેજ છે, એ પણ એક સ્તરની વાત છે, એક સ્ટેજની વાત છે કે જ્યાં સંસ્કાર પડી જાય છે અને એ સંસ્કાર ફળીભૂત થઈને એને નિર્વાણ પદ સુધી લઈ જાય છે, સમ્યક દર્શન સુધી લઈ જાય છે. એવી નાની વાત કરતા નથી, પણ આચાર્ય મહારાજ એમ કહે છે કે એને નિર્વાણ પદ સુધી લઈ જાય છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત. આમ નીચેની ભૂમિકામાં પાયાનું નક્કર કામ થવાની શક્યતા અહીંયા રહેલી છે. આ એક એનો સ્પોટ છે, આ જગ્યા છે કે નક્કર કામ થાય, નિર્વાણ પદનું નક્કર કામ આ જગ્યાએ થાય. થાય તો થાય, ન થાય તો પત્તો ખાવો પાછો મુશ્કેલ છે. થઈ શકે એવી બધી જ શક્યતાઓ ઉપલબ્ધ છે. સંઘની પંચેન્દ્રિય ગુણો સદ્દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના સુયોગ્ય નિમિત્તો અને એમનો અત્યંત સ્પષ્ટીકરણ સાથે એનો બોધ બધું ઉપલબ્ધ છે. જોઈએ જીવની ભાવના પોતાને, જો ભાવના હોય તો કામ કરી જાય, ભાવના ન હોય તો ઉપલબ્ધ વિચારોમાં સમય વ્યતીત થઈ જાય, આયુષ્ય વ્યતીત થઈ જાય. પ્રસંગચિત્તમાં ચૈતન્ય ઊંડી ભાવના લેવી છે, રુચિ લેવી છે, બે વાત લેવી છે. બહુ નીચેની ભૂમિકા વાળાને પણ નિરાશ થવાનું કારણ નથી એ વાત સ્પષ્ટ છે. કોઈ એવી રીતે ખેદમાં આવી જાય છે, શું કરીએ, અમારો પુરુષાર્થ પડતો નથી, શું કરીએ, અંદરમાં અંતર્મુખ થવાતો નથી, વિચાર કરીએ છીએ પણ કાંઈ કામ થતું નથી, વર્ષો દિવસો ગયા, મહિનાઓ ગયા અને વર્ષો પણ ગયા, એને કહે છે કે નિરાશ થવાનું કારણ નથી. સદાય ભાવનામાં રહેવું, સદાય સ્વરૂપની ભાવનામાં રહેવું અને ભાવનાને પ્રતિગત કરવું, આ તો સહેલું કામ છે, આ કોઈ એવું મોટું કામ નથી. ભાવના વધારે જોઈએ, જો ભાવના વધે તો આગળનો રસ્તો ખુલ્લો છે, સુગમ છે અને સરળ છે. ભાવના વિનાના બાકીના બધા પ્રયત્નો એ નકામા જવાના છે, કહેવા માત્ર પ્રયત્નો છે, કરોડ ઉપાય પણ એક ઉપાય સાચો નથી. ભાવના વિનાનો એક પણ ઉપાય સાચો નથી. મોક્ષોની અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની મૂંઝવણનો એક માસ્ટર કી જેવો જવાબ છે, ઉત્તર છે. કોઈ કઈ રીતે મૂંઝાય, કોઈ કઈ રીતે મૂંઝાય, કોઈને કાંઈ ફળ ફૂટતી નથી, એમ કે માર્ગ સૂટતો નથી, તત્વદર્શન થતું નથી, કાંઈ કોઈ કે યાદ રહેતું નથી, કોઈ કે શાસ્ત્ર વાંચનમાં આવે આંખ કામ કરતી નથી, કોઈ કે કાન કામ કરતા, શ્રવણમાં કામ કરતા નથી, આ વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, કોઈ કે મોતિયો આવે છે, કોઈ કે આ કાન ગયા છે, કોઈને કાંઈ કોઈ નહીં, કોઈની સ્મરણ શક્તિ મંદ પડે છે, કોઈને શરીરને રોગાદી અને અશક્તિ લાગુ પડે છે, અનેક પ્રકાર. શું કરીએ હવે, બીજું અમે આમાં આગળ વધવા માટે શરીર સાથ દેતું નથી, એમ કે કાંઈ કોઈ પણ હાલતમાં તારા સ્વરૂપની ભાવના થઈ શકે છે અને એ પ્રતિગત કરતો જાય. સીધો સરળ ઉપાય છે, આથી બીજો સહેલો ઉપાય બીજો કયો હોઈ શકે? કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં થઈ શકે એવી વાત છે. આ કાર્યમાં શરીરનું કામ નથી. ખરી વાત તો એમ છે કે આ કાર્યમાં શરીરનું કોઈ કામ નથી. જો શરીરનું કામ નથી તો બીજા સંયોગોનું શું કામ છે? આ તો નજીકના ક્ષેત્રે રહેલી ચીજ છે, દૂર ક્ષેત્રવર્તી પદાર્થોનું તો કાંઈ કામ નથી. ચૈતન્યનું કાર્ય ચૈતન્ય કરે, શરીરનું કાર્ય શરીર કરે. અહીં તો કેમ શરીરનું તો કાર્ય નથી, કહે છે કે રાગનું કામ નથી. આવો રાગ કર, આવો શુભરાગ કર તો તું આત્મ પ્રાપ્તિની નજીક જઈશ એ વાત પણ નથી. રાગ તો બાધક છે, રાગનું તો કાર્ય નથી, પણ પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનનું પણ આ કાર્ય નથી, કેમ કે એ પણ આ બાજુ જાય છે. જેમ રાગ પર પ્રત્યેની બાહ્ય દિશામાં આગળ વધનારું પરિણામ છે, એમ પરલક્ષી જ્ઞાન પણ ઉલટી દિશામાં પર પ્રત્યેની દિશામાં આગળ વધનારું પરિણામ છે. બંને ભાવ એક જ ઉલટી દિશામાં જાય છે, ત્યાં સુધી કોઈનું કામ નથી, ત્યાં સુધી બાદ બાકી રાખે છે. શરીરનું કામ નથી, રાગનું કામ નથી. વિચાર મંથનમાં જે ઉપલબ્ધપણું હોય શકે છે, વિચાર મંથન ચાલે છે, એવા વિચાર મંથન ચાલવાના પણ પ્રકૃતિને કારણે બને છે. કેટલાક ધૂની પ્રકૃતિવાળા જીવ મળે છે, જે કોઈ બી કામમાં લાગે, જે કોઈ કામમાં લાગે એને એને ધૂન છે. તો એવી રીતે શાસ્ત્રમાં છે તો એનું વિચાર મંથનમાં પણ ચૈતન્યની ભાવનાને એનું ચૈતન્ય સ્વભાવનું ગોલન છે, એ સ્વભાવની નજીકતાવાળા પરિણામ છે. એમાં સ્વભાવ આવે છે, સંસ્કાર પડવાનું ત્યાં કારણ બને છે. બને તો બને છે, ગોલન તો ગોલન છે. જેમ કોઈ રસ ગોળવાની વાત છે, સ્વભાવને રસ, સ્વભાવના રસને ગોળવાની વાત છે. ગોળવો એટલે ગાઢ કરવો, તીવ્ર કરવો, ગાઢ કરવો, પાતળો રસ નહીં, ગાઢો રસ. એમ
એક જ વાત,
શ્રીમદજી તો એ વાત લે છે કે એવી અવગાઢ દશા પામ્યા પહેલા જ્ઞાન ક્રિયામાં જોખમ ઘણો છે. જ્ઞાન ક્રિયા પછી તપની ક્રિયા, એ બે માં જેટલા જોખમ બતાવ્યા છે એમાં જ્ઞાન ક્રિયામાં આ વાત વિશેષ નથી છે કે એવી પરમ અવગાઢ દશા પામ્યા પહેલા જો એ જ્ઞાન ક્રિયામાં આગળ વધવા કોઈ માગે તો કાં વિકલ્પ વૃદ્ધિ કરશે, કાં શુષ્કતા ધારણ કરશે, કાંઈ ને કાંઈ ક્યાં અહંપણું આવી જશે, કાંઈ એને અનેક જગ્યાએ અલ્પજ્ઞત્વને લઈને સંદેહનું, શંકાનું કારણ થશે. જીનવાણીમાં શંકાનું કારણ થાય તો એને કહેનાર ઉપર વિશ્વાસ રહે નહીં, એની પ્રમાણિકતા ઉપર વિશ્વાસ ઉભો થાય, આ એક બહુ મોટો દોષ ઉત્પન્ન થાય છે, એ વગેરે અનેક પ્રકારે દોષની ઉત્પત્તિ થઈ આવે છે. શરૂઆત ત્યાં કે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ ત્રણ ઉપર પોતે વાત લખે છે. એમાં જ્ઞાન માર્ગ તો દુરારાધ્ય છે, બીજા બધા કરતા કઠિન છે, એનું આરાધન સહેલું નથી, દુષ્કર આરાધન છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલા એ આ ગોલન સુધી આવવાની વાત છે. તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે, એ માર્ગમાં ચડવાને બદલે પડવાની ઘણી પરિસ્થિતિ ઊભી થાય છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા અને અતિ પરિણામી પણ ચાર દોષ રહેલા છે, એ આદિ કારણો વગેરે વગેરે. પછી એની અંદર અમુક જાતનો આગ્રહ ઉભો થાય છે, પોતાની કલ્પના પ્રમાણે માનેલું હોય એને આગ્રહ કહે છે. પછી બીજા કરતાં ક્ષોભસમ વિશેષ હોય તો એનો અસત અભિમાન પણ ઉભો થાય છે, કોઈ બીજા માન સન્માન આપે તો એ પ્રકારનો માન સન્માન આદિનો મોહ ઉત્પન્ન થાય, અથવા કોઈ આમાંથી ચમત્કાર થાય એવો સિદ્ધિમોહ પણ ઉત્પન્ન થાય છે. અતિ પરિણામી એટલે હોય તેના કરતાં વધારે માની લેવું, તે ગુણ ઉત્પન્ન થયા ન હોવા છતાં એને એમ લાગે કે મને ઘણું જ્ઞાન છે, મારામાં ઘણા ગુણ ઉત્પન્ન થયા છે, કશાની મંદતા રહેતી હોય. જ્ઞાન પણ છે, જ્ઞાનને લઈને એનું ફળ પણ છે, એ અતિ પરિણામી પણ છે. અતિ પરિણામી પણ એટલે પરિણામ આવ્યું નથી, છતાં એમાં અતિ એટલે વધારે પડતું માની લીધું છે, એનું નામ અતિ પરિણામ. અને સોક્ષમમાં, બાહ્ય સોક્ષમમાં જ આત્મબુદ્ધિ, આત્મનિષ્ઠા, આત્મામાં આત્માની નિષ્ઠા ને બુદ્ધિ નહીં, પણ સોક્ષમમાં બધા અનેક પ્રકારના દોષ એમાંથી ઉત્પન્ન થાય છે. હા, તો એને શું છે કે સંશોધનનો તો વિષય જુદો છે, એમાં તો જિજ્ઞાસા ખુલ્લી રહે છે ને. મારે સત્ય પામવું બાકી છે એ વાત ઊભી રહે છે, એમ બાકી છે એને ભૂલા પડવાનું કારણ નથી. મળ્યું નથી છતાં મળી ગયું એમ માને ત્યારે એને ગરબડ થાય છે. શું થાય છે કેમ કે આપણે આપણો વિચાર કરીએ તો કે સાચી વાત સાંભળવા મળી અને એનો વિરોધ ન આવ્યો, બહુ સરસ પેલા આવી વાત સાંભળી નહોતી, તો એવું લાગી જાય કે મને જાણે મળી ગયું બધું, ગુરુદેવ પાસેથી ઘણું મળી ગયું. મળી ગયું છે કે નથી મળ્યું તપાસવાનો વિષય છે. સાંભળ્યું માટે મળી ગયું અને સાંભળ્યું અને સ્વીકાર્યું માટે મળી ગયું એમ એ વાત મળી ગઈ નથી, એમાં અતિ પરિણામ થઈ જશે એ ભૂલ. અહીંયા પદ્મનંદી આચાર્યનો શ્લોક લીધો છે, તત્પ્રતિ પ્રીતિ ચિતેન મેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. તત્પ્રતિ પ્રીતિ ચિતેન, તત્પ્રતિ એટલે સ્વભાવ, ચૈતન્ય, ચૈતન્ય પ્રત્યેના પ્રસન્ન ચિત્તથી, તત એટલે તત્વ, આત્મતત્વ, તેના પોતે પોતાના સ્વરૂપ પ્રત્યેના પ્રસન્ન ચિત્તથી જેણે એ સ્વરૂપની સ્વભાવની વાર્તા સાંભળી છે, ભાવથી સાંભળી છે, ભાવનામાં આવીને સાંભળી, એટલે તો પહેલું પહેલું જ્ઞાન પ્રગટે છે એને ભાવશ્રુત જ્ઞાન એવું નામ આવ્યું. સાંભળ્યું, શ્રુત એટલે સાંભળ્યું, સાંભળેલું. વ્યાકરણની અંદર અને એ ક્રિયા પૂરી થઈને એની ભૂતકાળની વાત લેવી હોય ત્યારે એને સાંભળેલું એમ કહેવાય છે. સાંભળેલું એને શ્રુત કહે છે, સંસ્કૃત ભાષામાં એને શ્રુત કહે છે, સંભળાયેલું. કેવી રીતે સંભળાયેલું? એ ભાવનામાં રહીને સંભળાયેલું, તો એનું નામ આપ્યું ભાવશ્રુત. જે જ્ઞાનમાં પોતાનો સ્વભાવ છે, જે શ્રુત જ્ઞાનમાં પોતાનો સ્વભાવ આવી ગયો એને ભાવશ્રુત કહેવામાં આવે છે. ભાવશ્રુતની ભાષા, પરિભાષા સત્શાસ્ત્રોમાં અનેક રીતે છે. નિર્વિકલ્પ સમાધિમાં માત્ર આત્મા ઉપાદેય થાય છે. આ આત્મા ઉપાદેય છે એવા વિકલ્પ સુધી આત્મા ઉપાદેય નથી થયો, પણ નિર્વિકલ્પ સમાધિમાં આત્મા ખરેખર ઉપાદેય થાય છે. આ વિષય લઈએ તો છે પરમાત્મ પ્રકાશમાં યોગીન્દ્ર દેવ વારંવાર ટીકાકાર છે, એ વિષય બંધ છે. ઓકે, ત્યારે ખરેખર એને ભાવ સ્વરૂપ પ્રત્યુ, ત્યારે એને ભાવ સ્વરૂપ પ્રત્યુ. અથવા જે જ્ઞાનમાં પરમેશ્વર પદનો સાક્ષાત અનુભવ થયો તેનું નામ ભાવ સ્વરૂપ. નિજ પરમેશ્વર પદનો સાક્ષાત અનુભવ થયો તેનું નામ ભાવના હતું. પણ એ બધાનું મૂળિયું શું કે ભાવે શ્રુત કર્યું, ભાવનામાં આવીને શ્રુત કર્યું, એ બધાનું મૂળિયું, એટલે એનું નામ એ પડ્યું છે સિદ્ધ. ત્યાં સુધી વિકલ્પને દ્રવ્ય શ્રુત કહે છે, અને શાસ્ત્રને પણ દ્રવ્ય શ્રુત કહે છે, શબ્દોને પણ દ્રવ્ય શ્રુત કહે છે, વાણીને પણ દ્રવ્ય શ્રુત કહે છે. શ્રવણના નિમિત્ત નૈમિત સંબંધને કોઈ ઉડાડે છે ત્યાં પણ આ શ્રુત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બુદ્ધદેવ શ્રી બહુ ઊંડી વાત કરતા હતા કે ધર્મમાં એવું આવે છે કે હે જીવ તું સાંભળ, કોઈ જગ્યાએ આવતો છે સણો, હે જીવ તું સાંભળ, જે સંભળાવનાર છે એમાં કોઈ એવું નિમિત્તત્વ રહેલું છે કે જ્યાંથી કોઈ જીવને અનુસંધાન થઈ જાય છે મૂળ વિષય ઉપર સાંભળતા. શબ્દ શબ્દ છે, કહેનારના ભાવથી ભિન્ન છે, કહેનારનો ભાવને આત્મા ભિન્ન છે એના શબ્દથી, અને સાંભળનાર તો ક્યાંય ભિન્ન છે. કોઈનું કોઈ કરે એ વસ્તુનું સ્વરૂપ નથી, છતાં પણ કોઈ નિમિત્ત નિમિત્ત સંબંધ એવો બને છે કે સમ્યક જ્ઞાનીથી જ શ્રુત થયેલું સમ્યક જ્ઞાનમાં નિમિત્ત પડે, મિથ્યા જ્ઞાનીથી શ્રુત થયેલું તેનું તેના તે શબ્દો નિમિત્ત એમાં નથી, નિમિત્ત પણ એમાં નથી, શબ્દો તેના તે હોય તો પણ. આટલો ફેર છે. એટલે ત્યાં શ્રુત ઉપર ઘણું વજન દીધું. નહીં તો બીજું શું કરે? બીજું તો ધર્મના નામે સંપ્રદાયમાં અનેક ક્રિયાઓ ચાલે છે. કોઈ આત્મજ્ઞાનનું નિમિત્ત થાય એવું તો ક્યાંય સ્થાન દેખાતું નથી. આત્મજ્ઞાન સત્શાસ્ત્ર અથવા તત્વનું અધ્યયન, તત્વનો વિચાર, તત્વનો અભ્યાસ, તત્વનું કોલન, આ બધામાં એ પરિપાટી ઊભી થાય છે, અથવા ભાવનાનું કારણ થાય છે. શાસ્ત્ર સ્વાધ્યાય ભાવના ન હોય તો ભાવના ઉત્પન્ન થવાનું કારણ થાય, હોય અને વૃદ્ધિ થવાનું પણ નિમિત્ત થાય અને એ સંબંધી સ્વભાવ રસથી કહેનારને એનો પુનરુક્તિ દોષ લાગુ પડતો નથી. ગુરુદેવના પ્રવચનનું આ એક લક્ષણ કે એક વાતને અનેક વાત કહેતા, અને પોતાને પોતે કહેતા કે આમાં પુનરુક્તિ દોષ આમાં લાગુ પડે નહીં. જે લૌકિક કળામાં વક્તૃત્વ શક્તિ, ઓરેટરી જેને કહેવામાં આવે છે, એમાં એવું છે કે કોઈ વક્તા વારંવાર પુનરુક્તિ કરે તો એની એ વક્તૃત્વ કળાની ખામી ગણવામાં આવે છે. પણ અહીંયા અધ્યાત્મના પ્રકરણમાં એનાથી પર થઈને એ વાત ચાલે છે. એ નિયમનું બંધન આધ્યાત્મિક વક્તાને કે જ્ઞાનીને લાગુ પડતો
નથી.
બીજું, વિષય તેનો તે કહેવાતો હોવાથી પુનરુક્તિ છે, પણ ભાવ એમાં નવીન નવીન આવે છે એ પણ પૂરે કહેવાય કે એમ ન માનવું કે આ તેનું તે કહેવાય છે. પોતાને નવીન ભાવ આવે છે એટલે કહી દે છે કે અહીંયા નવીન ભાવ આવે છે. પ્રવચન રત્નાકર પહેલા આ બધી અને ચર્ચાઓ ચાલેલી, એમાં આ વાત ચાલતી. જે લખે છે પ્રવચન એની એક ફરિયાદ હતી કે આમાં એકની એક વાત આઠ વખત આવતી હોય તો અમારે પ્રવચનમાં આઠ વખત લખવી કે નહીં, આ પ્રશ્ન આવ્યો સામે. વારંવાર કહ્યું છે તો કહેવામાં ચાલે, પણ લખવામાં તો એવું બહુ સારું ન લાગે, લખાણ તો છોડી દેવું, આ એક પ્રશ્ન હતો, સમસ્યા હતી. ખાસ કરીને ગુરુદેવના પ્રવચનોની એ વિશિષ્ટતા છે કે તેની તે વાત પુનરુક્તિ રૂપે દેખાતી હોય, છતાં એમાં નવા નવા ભાવ આવ્યા છે. તો લખનારે એમને આંખો મીચીને લખવું નહીં, પણ જરા સૂક્ષ્મ ઉપયોગથી આ વિષયને વિચારવો કે આમાં નવીનતા શું આવી. પછી એને છોડી દેવાનો પ્રશ્ન ઉભો નહીં થાય. જે નવીનતા ભાસે એ જ નવીનતાને કયા શબ્દમાં વ્યક્ત થયેલી છે એ શૈલી મૂકવાનું જરૂર બનશે. સૂક્ષ્મતાથી સાંભળતા હોય તો ખ્યાલ આવી જાય કે ભલે વાતનો વિષય તેનો તે છે, પણ શબ્દો બદલાય છે, વાક્ય રચના બદલાય છે, અને એનો જે કહેવાનો આશય છે એની ધ્વનિ છે એ વધારે ચોખ્ખો થાય છે. એટલે સાંભળનારને કંટાળો નહીં આવવાનું કારણ આ છે. ગુરુદેવ નામ આમાં આવે છે કે જે પ્રવચનો જેવા હતા કે એ રસબસતા પ્રવચનો, સાંભળનારને એનો રસ જળવાય જ રહે, કેમ કે પોતે જ એ વાસ્તવિકતામાં આવીને વાત કરવાના. નાનામાં નાનો દ્રષ્ટાંત દે તો એનો વાસ્તવિક ચિત્રણ બરાબર જ્ઞાનમાં હોય ને એમ વાત કરે, જ્યારે એ હકીકત બની રહી હોય વાસ્તવિક પણ, એટલે એના એટલા રસ સહિત વાત આવે. એટલે શબ્દ એના એ હોય, પણ કહેનારમાં ફરક અહીંયા રસમાં પડે છે. અને એ અહીંયા ઉત્પન્ન થયેલો રસ બીજાના રસની સાથે નિમિત્ત નિમિત્ત અનુસંધાન પામે છે, રસને અનુસંધાન છે. બીજાને એવો રસ નથી, એને શબ્દો એના એ છે, તો એને રસની સાથે બીજાના રસનું અનુસંધાન થતું નથી, કેમ કે અહીંયા મૂળમાં રસ નથી. કહેનારને સાંભળનારને રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી, એ રસની ઉત્પત્તિ ત્યાં નિમિત્ત નિમિત્ત એક સંબંધ પણ નથી થતી. એટલે એ વાત નથી. પ્રીતિ ચિત્તે ન, પ્રસન્ન ચિત્તથી જેણે આત્મતત્વની વાત પણ જેણે સાંભળી છે, હિ શ્રુતા, જેણે પણ સાંભળી છે, પણ લેવું છે નિશ્ચિતમ, એમ કદાચ થશે ને કદાચ નહીં થાય એમ નહીં. ચૈતન્યની ઊંડી ભાવનામાં ઊભો રહીને જો ચૈતન્યની વાર્તા સાંભળે તો નિયમથી એને ભાવિમાં નિર્વાણ થવાની પાત્રતા તે ભગને વર્તી રહી છે, તે વર્તમાન પાત્ર છે. વર્તમાન પાત્રની વાત જે છે એ વર્તમાન પાત્ર છે, 49માં બોલમાં લીધું છે ને વર્તમાન પાત્રનો વિષય. પ્રતીતિમાં એમ જ હોય, પ્રતીતિ એટલે અહીંયા વિશ્વાસ. જે ઉપયોગ સૂક્ષ્મ ન થયો હોય ત્યારે પણ એમ લેવું છે, ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય ત્યારની વાત લીધી, કયા સ્ટેજે વાત લીધી છે, પણ પ્રતીતિમાં એમ જ હોય, વિશ્વાસ એક હોય કે આ કાર્ય કરે જ લાભ છે, મારે તો આ જ કાર્ય કરવાનું છે, મારો લાભ તો આ કાર્ય કરવામાં જ છે, અને મારે આ જ કરવું છે, હવે જીવનમાં બીજું કાંઈ કરવું નથી, આ જ કરવું છે, આથી જ મને લાભ છે, તે વર્તમાન પાત્ર છે. એ વર્તમાન પાત્ર 46 ઘણી ઊંડી ઊંડી વાતો વ્યક્ત કરેલી છે. આમાં શું છે, આનાથી જ લાભ છે અને આ જ કરવા જેવું છે એવો વિશ્વાસ. એક વાત સમજમાં આવી કે જગતની અંદર અનેક વાતો ચાલે છે, લોકો અનેક ક્રિયાઓ બતાવે છે, આમ કરો તો કલ્યાણ થાય, આમ કરો તો મુખ થાય, ફલાણું થાય, પણ એને ખ્યાલ આવ્યો કે આ જે આત્મામય જીવન કરવું, આત્મામાં રહેવું, આત્મામાં લીન થવું, આત્માનું સુધા જ્ઞાન એ જ કરવા જેવું છે, એમાં જ મને લાભ છે, બીજું જ જીવનમાં કરવા જેવું એવી પ્રતીતિ આવે. પણ એક પાત્રતા સમજણ, એટલી સમજણ આવી છે, એટલી સમજ છે, પહેલા એ સમજ નહોતી એવી સમજ છે, સમજણ છે. એટલે તો જ્ઞાનની મુખ્યતા કરે છે. નીચે છે એનો શ્લોકનો જ અર્થ છે સીધો. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ, એને ભવ્ય પુરુષ કહ્યું. જેની ભવ્યતા પાકવાની નજીક થઈ એને ભવ્ય કહે છે, અથવા એને આસન્ન ભવ્ય કહેવામાં આવે છે. આસન્ન એટલે હોવું, હા એટલે નજીક, નજીકમાં હોવું, આસન્ન ભવ્ય. તે ભવ્ય પુરુષ, પુરુષના માત્મા ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. નિશ્ચિતમ, નિશ્ચિત શબ્દ જે લીધો છે તે અવશ્ય લીધો છે. પદ્મનંદી આચાર્ય દેવના નિર્મળ શ્રુત જ્ઞાનમાં જે વાત આવી એ ગેરંટી સહિત અહીંયા પ્રસિદ્ધ કરી છે, ગેરંટી આપે છે કે નિર્માણ જે છે એનું મૂળિયું આ જગ્યાએ રહેલું છે. અહીંથી નિર્વાણનું ફળ આવે છે. નિર્વાણ તો મોક્ષને ફળ કહે છે ને, મોક્ષ ફળ પ્રાપ્ત એ પૂજામાં ફળનો અર્ઘ ચડાવે છે, મોક્ષના ભાવ, મોક્ષની ભાવનામાં એ ફળનું મૂળિયું અહીંયા છે કે ચૈતન્યની વાર્તા નિત્ય પ્રતિ પ્રસન્ન ચિત્તથી સાંભળવી, સાંભળવી, વાંચવી, વિચારવી, પણ સ્વભાવ પ્રત્યેની પ્રસન્નતા, સ્વભાવ પ્રત્યેની ભાવના રૂજવું, એ પ્રકાર એ નિર્માણનું મૂળ છે. કદાચિત નથી એમાં પદ્મનંદે આચાર્ય દેવનું જ્ઞાન કેવળ જ્ઞાનની જેમ સાક્ષીપુરીને વાત કરે છે, નિયમથી નિશ્ચિત એમ કીધું છે, અપવાદની વાત નથી, નિશ્ચિત થશે એને. આટલો બધો આશાસ્પદ વિષય છે, જરાય નિરાશાનો વિષય નથી, પણ એકદમ આશાસ્પદ વિષય છે. કોઈ પણ જીવ પ્રસન્નચિત્તથી આત્માની વાત સાંભળી શકે છે, એને ઉલ્લાસ આવે. પાત્રતામાં એ વાત બીજી રીતે લીધી કે ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો સારું પાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્ર છે. જે વર્તમાન પાત્ર લીધું કે ઉલ્લાસિત વીર્યવાન છે એ તત્વ પામવાનું ઉત્કૃષ્ટ પાત્ર છે. એમને તો ચાર બોલ લીધા છે, મધ્યસ્થતા વાળો જીવ, પછી જેને પંચેન્દ્રિયના બાહ્ય પદાર્થો પ્રત્યેનો તીવ્ર આકર્ષિત પ્રત્યેનો હોય એવો જીવ, જીતેન્દ્રિય રસ નિરસ થયો, પોતાના સ્વરૂપની ભાવના અને જિજ્ઞાસાને વશ. પછી મિથ્યા આગ્રહ, પોતે જે કાંઈ પહેલા નક્કી કર્યું છે એનો આગ્રહ છોડી દીધો. સત્પુરુષ કહે છે, સત્શાસ્ત્ર કહે છે એ જ સાચું છે, મને ન સમજાય તો પણ એ સાચું છે, ન સમજાય તો મારે સમજવાનો પ્રયત્ન કરવો બાકી રહ્યો, પણ બીજી કલ્પના કરવા જેવી નથી. એ રીતે મધ્યસ્થ બુદ્ધિ, વિશાળ બુદ્ધિ, વિશાળતા, સંકુચિતતાને પણ વિશાળતા, વિશાળતાનો વિષય વિશાળ છે. એ ત્રણ ચાર બોલ લીધા છે. 40મો પત્ર છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય, આટલા ગુણો એટલે આવા ભાવ પ્રગટ જે આત્મામાં હોય તે તત્વો પામવાનું ઉત્તમ પાત્ર છે. પાત્રતાને સરળતા પણ વિશેષ વાત છે, એમાં આગ્રહ નથી રહેતો. મધ્યસ્થામાં પણ આગ્રહ નથી રહેતો. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, આવા પાત્ર જીવને ઉત્પન્ન થાય છે, અને તે જ કર્મ મુક્ત થવા માટેનો જિજ્ઞાસુ કહી શકાય છે અથવા પાત્ર કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી, પોતાનો પદાર્થ આત્મ પદાર્થ, યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. બહુ સારો પત્ર છે, ઘણી વાતો કરે છે. અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મતો ચાલે છે કે તે મત મતરૂપ છે પણ સતરૂપ નથી. કેવું ગોઠવું છે ભાષામાં, તે મત મતરૂપ છે પણ સતરૂપ નથી. પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરીને પ્રવર્તતા નથી ત્યાં સુધી તેને સતરૂપ કહી શકાય. એકવીસમા વર્ષે પણ વિચારધારા બહુ સ્પષ્ટ છે.